ફેબ્રુઆરી 6, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 13.
આત્મસિદ્ધિ ઉપર આ વિવેચન ચાલે છે. આત્મસિદ્ધિની અંદર શ્રીમદજીએ 6 પદની એક અદભુત સંકલના કરી છે અને તે દ્વારા આત્માનું સ્વરૂપ સમજાયું છે. તો જે પાત્ર જીવ છે, એવો પાત્ર જીવ જ્યારે સદગુરુ પાસે જાય અને સદગુરુને એમ થાય કે આ જીવ પાત્ર છે એવી ખાતરી થાય, ત્યારે એને આત્માનું સ્વરૂપ કેવું છે તે યથાર્થ એને સમજાવે છે. અને એવો પાત્ર જીવ હોય તે સમજી શકે છે, બીજો આ યથાર્થ સમજી શકતો નથી. તો શ્રીમદજી એ વાત કરી કે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. તો આવો પાત્ર જીવ જ્યારે સદગુરુ પાસે આવે છે ત્યારે સદગુરુ તેને આત્માનું સ્વરૂપ સમજાવે છે. તો આ જે 6 પદ દ્વારા શ્રીમદજીએ આત્માનું સ્વરૂપ કેવું છે તે સમજાવ્યું છે. તો 6 પદની અંદર પ્રથમ પદ છે કે આત્મા છે. હવે આત્માના અસ્તિત્વનું સ્થાપન કર્યા વિના બીજી વાત કરવી એનો કોઈ અર્થ રહેતો નથી. કેમ કે હોય તો પછી આત્મા કેવો છે, શું કરે છે, શું નથી કરતો, નિત્ય છે કે અનિત્ય છે કે શું છે, એની વાત પછી આવે. પહેલા તો આત્મા છે એવું સ્થાપન પ્રથમમાં પ્રથમ કરવું જોઈએ. એટલે ગઈકાલે આત્મા છે એની ઉપર યુક્તિ દ્વારા એનું અસ્તિત્વ સાબિત કર્યું અને હવે એની છેલ્લી ગાથા બાકી રહેલી છે. તે છે કે આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજ એ જ અમાપ. આત્મા છે શિષ્ય શંકા કરેલી છે કે અમને તો આત્મા દેખાતો નથી, જેમ ઘડો દેખાય, કપડાં દેખાય તેમ અમને આત્મા દેખાતો નથી, બીજો પણ કોઈ અનુભવ અમને નથી. કેમ કે જબ શબ્દ દેખાય નહીં પણ અમને સંભળાય છે તો શબ્દનો અમને અનુભવ થાય છે, એવો આત્માનો કોઈ અમને બીજો અનુભવ પણ થતો નથી. એટલે અમે તો શિષ્ય એમ કહે છે કે અમે તો એમ માનીએ છીએ કે આ જે દેહ છે તે જ આત્મા છે, અગર તો આ જે ઇન્દ્રિય છે તે આત્મા છે, અગર તો આ જે શ્વાસોશ્વાસ છે આત્મા છે. આ જ પ્રશ્ન શિષ્ય કરેલ છે કે અમને આમ લાગે છે, અમને આત્મા લાગતો નથી, તો તમે અમારી આ શંકાનું સમાધાન કરો. તો શ્રી ગુરુ એનું સમાધાન કરે છે. તેની અંદર કહે છે કે ભાઈ આ જે દેહાધ્યાસ તને શરીરમાં તને આત્મા પણ થઈ ગયેલું છે, એ દેહાધ્યાસથી તને આત્મા શરીર છે તે જ આત્મા લાગે છે, પરંતુ આત્માનું જે યથાર્થ લક્ષણ છે એના દ્વારા તું એનો નિર્ણય કર. અને ત્યાં જ્ઞાનને આત્માનું લક્ષણ બતાવે છે કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. તો આત્માનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. તો આત્મા અને જ્ઞાન બે અવિનાભાવી છે, જેમ અગ્નિ અને ઉષ્ણતા એ અવિનાભાવી છે. જ્યાં જ્યાં અગ્નિ છે ત્યાં ત્યાં ઉષ્ણતા છે, જ્યાં જ્યાં ઉષ્ણતા છે ત્યાં ત્યાં અગ્નિ છે. તો જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે, આવું એક અસાધારણ લક્ષણ બતાવ્યું. અને બીજી વાત એ પણ કરી કે 5 જે ઇન્દ્રિયો છે તે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો ભિન્ન ભિન્ન કાર્ય કરે છે, પણ એ પાંચે ઇન્દ્રિયો જે કાર્ય કરે છે તે કાર્ય ખરેખર તો એક આત્મા જ કરે છે. આંખ જુએ, કાન સાંભળે, પણ જો ઇન્દ્રિય આત્મા હોય તો આંખ સાંભળે એટલું આંખે સાંભળવું પણ જોઈએ, જોવું પણ જોઈએ, ચાખવું પણ જોઈએ, પરંતુ એમ તો થતું નથી. પણ જે આત્મા છે તે પદાર્થને જુએ છે, સાંભળે છે, ચાખે છે, સ્પર્શે છે, આ બધું આત્મા કરે છે ઇન્દ્રિયના નિમિત્તથી, ઇન્દ્રિય દ્વારા. કોઈને કહીએ કે ભાઈ શું કરું, મેં સાંભળ્યું, મેં ચાખ્યું, મેં જોયું, એટલે એક એવી ચીજ છે કે જે આ બધી ક્રિયા કરે છે, માટે ઇન્દ્રિયથી આત્મા ભિન્ન છે એમ બતાવ્યું. અને એક બહુ સમર્થ દલીલ એ પણ મૂકી કે જો જાડો માણસ, જો દેહ આત્મા હોય તો જાડા માણસને વધારે બુદ્ધિ હોવી જોઈએ, પતલા માણસને ઓછી બુદ્ધિ હોવી જોઈએ. કેમ કે જેટલો દેહ મોટો એટલી બુદ્ધિ પણ મોટી હોવી જોઈએ જો દેહ જ આત્મા હોય તો. પણ એમ તો બનતું નથી, પતલા માણસોમાં ઘણી બુદ્ધિ હોય છે અને જાડા માણસોમાં બુદ્ધિ ઓછી હોય છે, એવું આપણે પ્રત્યેક જોઈએ છીએ. એક આ દલીલ મૂકી અને એક બીજી સમર્થ દલીલ મૂકવામાં આવી કે તું ઘટપટ જે છે એને માને છે કે ભાઈ આ ઘટ છે, આ પટ છે, આ પદાર્થ છે, આ ઘર છે, આ ઘોડો છે, આ ગાડી છે, આ ગમે આ અનેક વસ્તુઓ સંસારની છે, વસ્તુઓ જે છે તે એનું અસ્તિત્વનો તું સ્વીકાર કરે છે. પરંતુ આ વસ્તુઓ જે જાણનાર છે એનો તું કેમ સ્વીકાર કરતો નથી? કેમ કે આત્મા હોય તો આ વસ્તુ જણાય, આત્મા ન હોય તો આ વસ્તુને જાણનાર કોણ છે? તો તું જ્ઞેયનો સ્વીકાર કરે છે, પણ જ્ઞાન કરનારનો કેમ સ્વીકાર કરતો નથી? તો કે છે કે ઘટપટ આદિ જાણતો તેથી તેને માન, જાણનારને માન નહીં કહીએ કે એવું જ્ઞાન. તારું જ્ઞાન આ કેવું છે કે જે જ્ઞેય પદાર્થ છે, જાણવા યોગ્ય પદાર્થ છે જગતના, એ પદાર્થો છે એના અસ્તિત્વનો તું સ્વીકાર કરે છે, પણ જે જાણે છે એના અસ્તિત્વનો તું સ્વીકાર કરતો નથી. તો જાણનાર તો આત્મા છે, જો આત્મા ન હોય તો જગત શૂન્ય છે. તો જ્ઞેય પદાર્થનું અસ્તિત્વ જાણશે કોણ? એટલે આ સમર્થ દલીલ કરી. અને હવે છેલ્લે છેલ્લે એ વાત કરી છે કે આત્માની શંકા કરે, આત્મા પોતે આપ શંકાનો કરનાર તે અચરજ એ જ એમ આપ. અમને તો શાસ્ત્રકારને શ્રીમજીને કહે છે કે અમને તો મોટું આશ્ચર્ય થાય છે કે આત્મા પોતાની વિશે શંકા કરે છે. આત્મા છે કે નહીં એ શંકા કરનાર કોણ છે? કે તે તું છો, તે આત્મા છે. કે બીજામાં તો આવી શક્તિ નથી, વિચારવાની શક્તિ, ભોગવવાની શક્તિ, સુખ દુઃખના વેદનની શક્તિ, જ્ઞાન કરવાની શક્તિ, એ બધી શક્તિ તો આત્મામાં છે. અને એવો જે આત્મા જે પોતે પોતાની શંકા કરે છે, અમને બહુ આશ્ચર્ય થાય છે કે આત્મા નથી એવી શંકા કરનાર કોણ? કોઈ ઇન્દ્રિય શંકા કરે છે, આંખે શંકા કરી, કાને શંકા કરી, કોઈ દેહે શંકા કરી, તો કે ના, કોને શંકા? મેં જેને શંકા કરી તે આત્મા છે. એક બહુ સમજ દલીલ એમને આપી છે કે આત્માની શંકા કરનાર કોણ છે? જે આત્માની શંકા કરનાર છે તે જ આત્મા છે. કોઈ દેહે શંકા કરી, કોઈ પગે નથી કરી આત્મા છે કે નથી એવી શંકા, કોઈ કાને નથી કરી, નાકે નથી કરી, આંખે નથી કરી, તો કરનાર કોણ? હું. એવો જે જીવ નામનો પદાર્થ છે એને શંકા કરી છે. તો કોઈને આશ્ચર્ય થાય કે પોતાને પોતાની શંકા? તો શ્રીમદજીએ 172 પત્ર અંદર વાત કરી છે કે અમને તો બહુ આશ્ચર્ય થાય છે કે જીવને પોતાને વિશે જ ભ્રાંતિ રહી ગઈ છે. પોતાને પોતાને વિશેની ભ્રાંતિ રહી ગઈ છે, એ બહુ આશ્ચર્યની વાત છે. અને અનંત કાળથી આવી ભ્રાંતિ જીવને રહી ગઈ છે કે પોતે કોણ છે એ ભૂલી ગયો છે. બાકી બધાને એને સ્વીકાર કર્યો, જગતના સમગ્ર પદાર્થના અસ્તિત્વનો સ્વીકાર કરવો, પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરવો, પોતાના સ્વરૂપનો સ્વીકાર કરવા તૈયાર થયો નથી. જેમ દારૂ, એક માણસ દારૂનો પીતો હોય તો ખૂબ દારૂ પીને આવે અને એના ઘરમાં ઉભો હોય આવીને, ને પછી પોતાના નામથી જ કહે કે મગન ક્યાં છે, મગન ક્યાં છે. તો કોઈ જે માણસ જાણતો કે દાર તું કોણ છો, તું જ મગન છો, તો એને સમજાવે. તો એ પ્રમાણે જેમ દારૂડીઓ પોતાનું અસ્તિત્વ, પોતાનું નામ ભૂલી જાય છે, તેમ અનંતકાળથી આ જીવે મોહરૂપી દારૂ પીધેલો છે, તેથી એ પોતાને જ ભૂલી ગયો. સમયસરની અંદર એક દાખલો આપવામાં આવ્યો છે કે મુઠ્ઠીમાં સોનું હોય અને એ સોનું માણસ ભૂલી જાય અને સોનું શોધા કરે બહાર, તેમ આત્મા પોતે છે પોતા, તેમ છતાં પોતાની જ આત્મા શંકા કરી રહ્યો છે. એ બહુ આશ્ચર્ય છે, પણ છતાં હકીકત છે કે જ્યાં મોહના, પ્રબળ મોહના હિસાબે આ જીવે જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનું સ્થાપન કર્યું અને પોતે પોતાને સર્વતા ભૂલી ગયું. જે દેહ પોતાનો નથી ત્યાં પોતાપણાનું સ્થાપન કર્યું, ઘર, સ્ત્રી, કુટુંબ આ તે, જે સાક્ષાત પોતાને પોતાનાથી ભિન્ન છે ત્યાં પણ પોતાપણાનું સ્થાપન કર્યું. એટલે કે જ્યાં પોતે નથી ત્યાં પોતાનું સ્થાપન કર્યું, અને એ પ્રમાણે પોતે પોતાને અનાદિકાળથી ભૂલી ગયો છે, ને હકીકત છે. તો અહીં આ ગાથાની અંદર એ વાત કરી કે આમ અમને એટલું આશ્ચર્ય થયું થાય છે કે આત્માની શંકા કરનાર આત્મા પોતે છે એમ કરી, અને આત્મા કોણ છે એવો એક જવાબ શ્રીમદજી ત્યાં આપ્યો છે કે જે શંકા કરે છે તે જ આત્મા આત્મા છે. અને આવી શંકા શા માટે થાય છે, તો કે અનાદિકાળથી એવી શંકા જીવને રહી ગઈ છે અને એ રહી જવાનું કારણ છે મિથ્યા દર્શન. એ મિથ્યા દર્શનને હિસાબે જ્યાં જે નથી ત્યાં તે જીવ માને છે, તેથી પોતે જ્યાં નથી ત્યાં પોતાની સ્થાપના કરી એટલે પોતે જ્યાં છે તે પોતે ભૂલી ગયો. દારૂડીઓ જેમ ભૂલી જાય પોતાનું ઘર ભૂલી જાય, દારૂડીઓ ઘરે ગયો હોય તો પોતાની માતા હોય તો એને સ્ત્રી કે, એને સ્ત્રીને માતા કે, કારણ કે દારૂનો નિશામાં છે, એને કઈ ભાન છે નહીં, પોતાનું ભાન ભૂલી ગયો છે. તેમ આ જીવ પોતાના અસ્તિત્વનું ભાન ભૂલી ગયો છે. તો આ પ્રમાણે છ પદના પહેલા પદ માટે આ પ્રકારની સમર્થ યુક્તિઓ શ્રીમદજીએ 10 ગાથા દ્વારા બતાવી. જે જીવ કંઈ વિચારક છે, કંઈક સરળ છે, અને જેને કંઈક જાણવાની જિજ્ઞાસા છે, એવા જીવ આગળ જો આ દલીલો કા યુક્તિઓ મૂકવામાં આવે તો એને એમ થાય કે કંઈ આત્મા જેવું છે ખરું, થોડું વિચારવું તો પડશે, કંઈક છે તો ખરું જ. નિર્ણય ભલે હું ન કરી શકું, પણ આ જે કંઈ વાત કહી છે એમાં મને તથ્ય તો લાગે છે, કંઈક તથ્ય છે, તો મારે એનો વિશેષ વિચાર કરવો જોઈએ. તો ખરેખર તો આત્માનું જ્ઞાન અનુભવથી જ થાય. જ્યાં સુધી પોતે પોતાનો અનુભવ ન કરે ત્યાં સુધી આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન તેને થાય નહીં. પરંતુ પોતાનો અનુભવ કરવો એ મુશ્કેલ છે, એને માટે બળવાન પુરુષાર્થ કરવો પડે છે, અને એ પુરુષાર્થના એ અંગ તરીકે સત્શાસ્ત્રો દ્વારા, સદગુરુ દ્વારા આવી યુક્તિઓ બતાવવામાં આવે છે કે જેથી કરીને પ્રથમ તેને કંઈક છે યુક્તિ દ્વારા આત્માનો નિર્ણય કરવામાં આવે છે. પણ યુક્તિ દ્વારા જે આત્માનો નિર્ણય થયો તે ખરેખર સાચો નિર્ણય નથી,
પણ બીજો કોઈ ઉપાય નથી. શાસ્ત્ર આપણને પરોક્ષ નિર્ણય કરાવી શકે, પ્રત્યક્ષ નિર્ણય ન કરાવી શકે, પરંતુ શાસ્ત્ર દ્વારા પરોક્ષ નિર્ણય પણ જેને નથી તેને તો પ્રત્યક્ષ થવાનો કોઈ સંભવ જ નથી. તો સકળ શાસ્ત્રનો સાર જોઈએ તો આત્માનું અસ્તિત્વનું સ્થાપન કરી અને એ આત્માને શુદ્ધ કરવો તે છે, તેથી કરીને એનો મોક્ષ થાય. મોક્ષ એટલે કે આત્માની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા. તો શાસ્ત્રની અંદર કોઈ કહેશે કે અમે શાસ્ત્ર કેમ માનીએ, પણ શાસ્ત્ર જ્ઞાનને પ્રમાણ જ્ઞાન ગણવામાં આવ્યું છે. પ્રમાણના જે કંઈ પ્રકારો છે તેમાં મુખ્ય બે પ્રકાર છે, એક પરોક્ષ પ્રમાણ છે અને એક પ્રત્યક્ષ પ્રમાણ છે.
તો પ્રમાણના જે પ્રકાર કયા છે તેમાં પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ. તો પરોક્ષ પ્રમાણના પાંચ પ્રકાર છે, એક શાસ્ત્ર અથવા આગમ પ્રમાણ, એક સ્મૃતિ, એક પ્રત્યભિજ્ઞાન, એક તર્ક અને એક અનુમાન.
તો આ જે પ્રમાણ છે તો અપરોક્ષ, પણ છતાં તેને પ્રમાણ ગણવામાં આવેલા છે, એટલે કે સાચા ગણવામાં આવ્યા છે. શાસ્ત્રની અંદર જે કંઈ વિધાન છે
તે વિધાનને
પ્રમાણરૂપ એટલે સાચું ગણવામાં આવ્યું છે.
કારણ કે જે શાસ્ત્ર છે તે શાસ્તા પુરુષના વચન છે કે જ્ઞાની પુરુષના વચન છે.
શાસ્ત્ર ગમે કોઈ અજ્ઞાનીની કૃતિ નથી. શાસ્ત્રમાં જે કંઈ છે તે જ્ઞાનીએ જેમ અનુભવ્યું છે તેમ શાસ્ત્રની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. પણ છે કોઈના અનુભવનો નિચોડ, સાંભળનારને એવો અનુભવ નથી, પણ જે કંઈ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તે અનુભવીને કહેવામાં આવ્યું છે. મહાપુરુષોએ મહાપ્રબળ પુરુષાર્થ કરી અને જેવો આત્મા છે તેવો આત્માનો અનુભવ કરી અને અનેક રીતે તેનું યથાર્થ વર્ણન શાસ્ત્રની અંદર કરવામાં આવ્યું છે, અને તેથી જ શાસ્ત્રને પ્રમાણ જ્ઞાન તરીકે,
શાસ્ત્ર જ્ઞાનને,
આગમ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન ગણવામાં આવ્યું છે. એટલે શાસ્ત્રની અંદર આત્માનું જે કંઈ સ્વરૂપ બતાવવામાં આવે એને ધાયા પુરુષો સત્ય સમજે છે. બીજું સ્મૃતિ, કોઈ પણ વસ્તુ આપણે જોઈ હોય અને આપણને એની સ્મૃતિ થાય તો એ સ્મૃતિ પણ સાચી છે. એ જ પ્રમાણે સ્મૃતિ અને સામે હોય કોઈ પણ વાત કે પદાર્થ તો તેનું જ્ઞાન એને પણ સત્ય માનીએ છીએ આપણે. બીજું તર્ક અને અનુમાન, તો વ્યાપ્તિ જ્ઞાનને તર્ક કહેવામાં આવે છે. તો કે જેમ કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે, અગ્નિ
જોનારે જોઈ નથી,
જોનારે ધુમાડો જોયો છે તો એ ધુમાડાને આધારે નિર્ણય કરી નાખે છે કે અગ્નિ જરૂર છે. જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ છે જ, એનો નિર્ણય કંઈ ખોટો નથી. તો તર્કના નિર્ણય, તર્ક દ્વારા પણ જે નિર્ણય થાય એને પણ સાચો, અને એ જ પ્રમાણે અનુમાન, તેનાથી પણ જે નિર્ણય થાય તેને સાચો ગણવામાં આવ્યો છે, એટલે પરોક્ષ રીતે સાચો ગણવામાં આવેલો છે. જેમ કે રસ્તામાં આપણે જતા હોય એને ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભર્યા હોય તો આપણે તરત અનુમાન કરી શકીએ કે જરૂર અહીંયા વરસાદ પડ્યો હશે, અને એ અનુમાન આપણું સાચું, એ અનુમાન આપણું સાચું હોય છે. એટલે જે પરોક્ષ પ્રમાણ દ્વારા પ્રથમ તો જિજ્ઞાસુને આત્માના અસ્તિત્વ વિશે કહેવામાં આવે છે, અને એને આવો પરોક્ષ નિર્ણય અનેક પ્રકારની યુક્તિઓ દ્વારા કરાવવામાં આવે છે. પરંતુ આ સાચો નિર્ણય નથી, કારણ કે જે યુક્તિ છે એ યુક્તિને પ્રબળ યુક્તિ દ્વારા કોઈ બીજા હશે તો તોડી પાડી શકે છે. તેથી કરીને યુક્તિ દ્વારા કરેલો જે નિર્ણય છે તેને સર્વથા સાચો પ્રત્યક્ષ નિર્ણય ગણવામાં આવતો નથી, અને તે નિર્ણયની અંદર બુદ્ધિ કાર્ય કરી રહી છે, એટલે એ નિર્ણયની અંદર ફેરફાર થઈ શકે. પરંતુ પ્રત્યક્ષ જે નિર્ણય કરવાનો છે તે તો અનુભવ દ્વારા કરવાનો છે, તો પ્રત્યક્ષ પ્રમાણ જે છે તેને બે પ્રકારનું ગણવામાં આવ્યું છે, અંશ પ્રત્યક્ષ અને સકળ પ્રત્યક્ષ. તો અનુભવ વિના સાચો આત્માના અસ્તિત્વનો નિર્ણય ન થઈ શકે, પરંતુ અનુભવ એ કઈ સામાન્ય વાત નથી, તેને માટે ઘણો બળવાન પુરુષાર્થ કરવો પડે અને ત્યાર પછી એ મહાભાગ્યવાન પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકે. અને જે અનુભવ કરે પછી તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી આત્માના અસ્તિત્વ વિશેનો, કેમ કે પોતે અનુભવી રહ્યો છે. જે માણસ કેરીનો સ્વાદ અનુભવી રહ્યો છે એને પછી કેરીના સ્વાદ વિશે આ કેરીનો બીજી વખત જો એને આપવામાં આવે તો એ કહેશે કે આ કેરીનો જ સ્વાદ છે, બીજાનો સ્વાદ નથી, કેમ કે એને અનુભવ છે. તેમ જેને આત્મજ્ઞાન થાય છે, જેને સમ્યક દર્શન થાય છે, અને સમ્યક દર્શનમાં જે આત્માની પ્રતીતિ થાય છે અનુભવ દ્વારા પ્રતીતિ થાય છે, પરંતુ ત્યાં સુધી આવવા પહેલા સદગુરુ નિસ્રાએ સાધકને આત્માના અસ્તિત્વનું પરોક્ષ જ્ઞાન કરવાનું હોય છે. અને અહીં આત્મસિદ્ધિ એ ખરેખર તો એક અનુભવનું દોહન જ છે. શ્રીમદજીને તો આત્મા પ્રત્યક્ષ જ છે, પ્રત્યક્ષ જ આ શાસ્ત્ર લેખુતા રહ્યા, તો એમને તો આત્મા વિશે કોઈ શંકા રહી જ નથી, કેમ કે તો જ્ઞાની હતા, સાક્ષાત પ્રતિપળે આત્માનો અનુભવ કરતા હતા, આત્માનું વેદન કરતા હતા, આત્માનો સહસુખનો અનુભવ કરતા હતા, સહસ સમાધિમાં રહેતા હતા. પરંતુ એમને આ શાસ્ત્ર બીજા જીવોને આવો અનુભવ થાય તેટલા માટે એમને અત્યંત કરુણા કરી અને આ શાસ્ત્રની રચના કરી. તો એ શાસ્ત્ર દ્વારા જે શાસ્ત્ર સાંભળે છે એને પ્રથમ તો પરોક્ષ નિર્ણય થવાનો છે, અને મોક્ષના માર્ગની અંદર પ્રત્યક્ષ નિર્ણય કેમ થાય એની વિધિ પોતે બતાવશે, અને એ વિધિ દ્વારા જો જીવ અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનો અનુભવ કરે તો પોતાના અસ્તિત્વનો તેને નિશ્ચયાત્મક ખ્યાલ આવે. તો અહીં 10 ગાથા દ્વારા આત્માના 6 પદમાંથી પ્રથમ પદ આત્માનું અસ્તિત્વ એનો નિર્ણય યુક્તિ દ્વારા શ્રીમદજીએ કરાવ્યો છે. શ્રીમદજીએ પોતે અનુભવ દ્વારા કરેલો છે, અને હવે એમના નિર્ણયમાં તો કોઈ પણ પ્રકારે ફેરફાર થઈ શકે તેમ નથી. કોઈ પણ પ્રકારની ગમે તેટલી સમર્થ દલીલ કોઈ માણસ કરે, તેમ છતાં જે અનુભવ છે તેને માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જેમ કે કોઈ માણસ હોય અને એને જો ભૂત જોયું હોય અને કોઈ પેપરની અગર તો બે માણસોની વચ્ચે ચર્ચા સાંભળે તો એક માણસ ભૂતના અસ્તિત્વ માટે દલીલો કરે 5-25, અને પેલો નથી એવી દલીલો કરે તો આ બેમાંથી એકે દલીલો જેને ભૂતનો સાક્ષાત અનુભવ છે એને કોઈ કાર્ય કરે એ સામે જોવાનો નથી, એ તો કહેશે કે મેં અનુભવ્યો છે, મારે તારી દલીલની જરૂર નથી. એટલે સાક્ષાત અનુભવ જો આત્માનો થાય તો જ આત્માનો સાચો નિર્ણય ગણાય. અને એક વખત સાચો નિર્ણય એવો અનુભવ દ્વારા થઈ ગયો પછી તો કોઈ લાખ વાત કરશે તો પણ એ વાતની અંદર કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી, કારણ કે ત્યાં અનુભવનું સામર્થ્ય છે. પોતે આત્માનું ને અનુભવ રહ્યો છે, આત્માના સુખનો અનુભવ કરી રહ્યો છે. એવો જીવ દેહથી ભિન્ન આત્માને જે પ્રત્યક્ષ અનુભવી રહ્યો છે તેવા જીવને આત્મા વિશે કોઈ પણ પ્રકારની શંકા જશે નહીં. તો આવો એક પ્રત્યક્ષ નિર્ણય છે. જો કે અનુભવની પ્રથમ અવસ્થાઓની અંદર મતિશુદ્ધ જ્ઞાન દ્વારા આત્માનો નિર્ણય થાય છે એટલે એક અપેક્ષા હોય તો એને પરોક્ષ પણ કહેવામાં આવે છે, કારણ કે મતિશુદ્ધ જ્ઞાન પરોક્ષ છે. અને પણ ત્યાં આત્માનું વેદન છે એટલે વેદન દ્વારા એ પ્રત્યક્ષ છે, તેથી કરી એને પણ પ્રત્યક્ષ કહેવામાં આવ્યો છે. જે પ્રત્યક્ષ પ્રમાણના ની બે જાત બતાવી તો એક તો અંશ પ્રત્યક્ષ એ તો કોને છે કે જેને અવધિ અને મનપર્યો જ્ઞાન છે તે રૂપી પદાર્થોને જેમ છે તેમ પ્રત્યક્ષ જાણે છે, પરંતુ તે આત્માને જેમ છે તેમ પ્રત્યક્ષ જાણતા નથી, માટે અંશે પ્રત્યક્ષ જાણે છે. અને એક સકળ પ્રત્યક્ષ છે તો કેવળ જ્ઞાની જે છે તે આત્માને સર્વથા જેમ છે તેમ પ્રત્યક્ષ જાણે છે. પરંતુ આત્મ અનુભવી ચતુર્થ પંચમ છ અને સાત ગુણસ્થાને કે સ્થિત એવું કોઈ પણ સાધક જેને અવધિ જ્ઞાન કે મનપર્યો જ્ઞાન નથી પણ છતાં જેને આત્માનું જ્ઞાન છે તો તે જ્ઞાન મતિશ્રુત દ્વારા થયેલું છે, તેથી એક અપેક્ષા એને પરોક્ષ ગણવામાં આવ્યું છે. કેમ કે ત્યાં આત્માના પ્રદેશો આદિનું જે કંઈ સ્વરૂપ છે તે પ્રત્યક્ષ જાણતો નથી, પરંતુ ત્યાં અનુભવ છે તેથી અપેક્ષા એને પ્રત્યક્ષ પણ કહેવામાં આવ્યું છે. જે માંદડો માણસ હોય તે ગોળનો રંગ કેવો છે તે ન જાણે, પણ ગોળનો સ્વાદ જે છે એ સ્વાદથી જરૂર કહી શકે, સ્વાદ એને પ્રત્યક્ષ છે કે આ ગોળ જ છે એમ જ કે આંધળો છે અને ગોળ નથી જોયો માટે આ ગોળ નથી એવું કઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તે જ પ્રમાણે જે અંતર્મુખ જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરે છે તેને પ્રત્યક્ષ અનુભવ છે, સ્વાદ છે, તેથી તેને અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવામાં આવ્યો છે. એટલે આ પ્રથમ પદ દ્વારા શ્રીમદજીએ દસ ગાથાથી આત્માનું અસ્તિત્વ બતાવ્યું છે. અને હવે પછી છ પદમાં બીજું પદ છે કે આત્મા છે એ નક્કી કરાયું, તો હવે આત્મા કેવો છે તે બાબતના વિવેચનના બીજા પદ ની અંદર આત્મા નિત્ય છે તે વાત હવે પછી આપણે કરીશું.